શું તમને ખ્યાલ છે કે વિશ્વમાં કદાચ લાખોની સંખ્યામાં લોકો પાર્કિન્સન્સ રોગની અસર હેઠળ જીવે છે? કેટલાકને ખુદને આ રોગનો અનુભવ છે તો કેટલાક લોકોની આસપાસ આ રોગની હાજરી હોય છે, એક કુટુંબી તરીકે, એક સંભાળ લેનાર વ્યક્તિ તરીકે પણ હોઈ શકે. આજે આ વિષય પર આપણી સાથે વાત કરશે ડૉક્ટર હેમલ વચ્છરાજાની, જે સિડનીમાં ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ છે અને જેમને પાર્કિન્સન્સનો એમના કુટુંબમાં પણ નજીકથી અનુભવ છે. હેમલ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક તમારું સ્વાગત કરું છું. હેમલ, પાર્કિન્સન્સ વિશે થોડી સામાન્ય સમજ આપશો, કઈ રીતે એને ઓળખી શકાય અથવા કઈ રીતે ખબર પડે કે આ પાર્કિન્સન્સ છે?
જરૂર. એટલે પાર્કિન્સન્સ ડિઝીઝ મેડિકલ ટર્મિનોલોજીમાં બ્રેનનું ડિઝીઝ, ન્યુરોલોજિકલ ડિઝીઝ કહેવાય. એમાં સામાન્ય સિમ્પટમ્સ જેનાથી પાર્કિન્સન્સની ઓળખાણ થાય એ કે સડનલી મસલ્સમાં સ્ટીફનેસ આવી જવું, ચાલવામાં ડિફિકલ્ટી, અઘરું પડે ચાલવામાં. એક બહુ જેને ક્લાસિકલ ગેટ અમે ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે ચાલે ને તો આમ રોબોટની જેમ ચાલે, જેને કહેવાય ને કે આમ એકદમ નાના નાના સ્ટેપ્સ અને સ્ટીફલી ચાલે, જે માણસને સડનલી જે ઇનિશિયલ સિમ્પટમ્સ જે હોય એ સૌથી પહેલો સિમ્પટમ તો ટ્રેમર, એટલે કે ધ્રુજારી અને હાથની ધ્રુજારી. અને એ ધ્રુજારી એવી હોય કે તમે કઈ વસ્તુ કરવા જાઓ ત્યારે ન થાય, પણ ઇવન એટ રેસ્ટ, એટલે કાંઈ ન કરતા હો તો પણ હાથ ધ્રુજે અથવા પગ ધ્રુજે. અને સૌથી યુઝ્યુઅલી સૌથી પહેલો સિમ્પટમ એ હોય છે. અને એના પછી અમુક લોકોને ટ્રેમર સાથે થોડુંક સ્ટીફનેસ એક્સપિરિયન્સ થતું હોય છે કે હાથ સ્ટીફ થઈ ગયા. અને જનરલી કમ્પ્લેન સ્ટાર્ટ વિથ લાંબો સમય બેસીને ઉભા થાવ કે રાતના સુઈને ઉઠો ત્યારે જકડાઈ ગયું હોય એમ લાગે. અને વેરી કોમન કે પેલા બધા એમ જ વિચાર કરે કે ઓકે ધીસ ઇઝ જસ્ટ, આ તો સુવામાં આવી ગયું હશે કે એવું કંઈક, બટ દેટ કુડ બી અ સિમ્પટમ ઓફ પાર્કિન્સન ડિઝીઝ.
એટલે આપણને ક્યારેક એમ થાય કે ભાઈ આ વજન ઉપાડતા થઈ ગયું હશે, કે એઝ યુ જસ્ટ સેડ કે સુવા ફેરને કારણે થઈ ગયું હશે, તો એમ પણ હોય અને જુદી પણ હોઈ શકે.
હા, એટલે ઈ જો પછી પર્સિસ્ટન્ટલી રહે, એટલે ઈ જો કોઈ સ્પ્રેન કે એવું કાંઈ હોય તો એ એકાદ બે દિવસમાં જતું રહેવું જોઈએ, રાઈટ? પણ જો પાર્કિન્સન્સને લીધે એ થતું હોય તો ઈ કન્ટિન્યુઅસલી રહ્યા કરે. અને એની સાથે જનરલી બીજા કોઈ સિમ્પટમ્સ, જેમ કે ઘણા લોકો ભૂલી જાય. હવે અગેન તમે જ્યારે સ્પેશિયલી એજ અમુક એડવાન્સ એજ 60 પ્લસ હોય તો એમ થાય કે ભૂલવાનું ઇઝ અ કોમન થિંગ કે એ તો ભૂલાઈ ગયું, એમાં કાંઈ નહીં. બટ ઇફ ઇટ ઇઝ અ ઓનગોઈંગ સિમ્પટમ જેને કહીએ કે પ્રોગ્રેસિવલી રોજ આ વસ્તુ થતી હોય, તો પછી એને ઇગ્નોર ના કરવું જોઈએ અને આપણા ફેમિલી ફિઝિશિયનને મળી અને એને ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ.
એજ સાથે સંબંધ નથી, નાની ઉંમરે પણ થઈ શકે?
થઈ શકે, હા. એટલે જનરલી બહુ નાની ઉંમરે, એટલે આફ્ટર 40 ઓફ એજ ગમે ત્યારે ચાલુ થઈ શકે એમ છે. ઘણી વાર એવું છે કે એનું એક્ચ્યુઅલ પ્રોગ્રેશન ઓલ્ડર એજમાં થતું હોય છે. તમે જેમ કહ્યું કે મારે પોતે ક્લોઝલી મારા કુટુંબમાં પાર્કિન્સન્સ ડિઝીઝ મેં જોયું છે, અને મારા બે કાકા, મારા કાકા અને એકચ્યુઅલી મારા ફાધરના કાકા, બેયને પાર્કિન્સન્સ હતું અને બેય એડવાન્સ્ડ પાર્કિન્સન્સ ડિઝીઝને લીધે જ અંતે સ્વર્ગવાસી થયા. એકચ્યુઅલી ચાલુ રિઝનેબલી એમના 50s સિમ્પટમ્સ પહેલા એમને ડિટેક્ટ થયા હતા, પણ મેં એમને આમ પ્રોગ્રેસ થતા જોયા કે જેમ 10-10 વર્ષ જતા ગયા એવી રીતે સ્ટીફનેસ એમની વધતી ગઈ, એમના ટ્રેમર્સ વધતા ગયા, અને પછી ભૂલકણા થતા ગયા, ચાલવામાં તકલીફ. જે માણસ 10-10, 12-12 કિલોમીટર ચાલી નાખતા ઈ નહોતું પોસિબલ થતું. અને એ ટીચર હતા આખી લાઈફ, એટલે એમને સડનલી મેમરી લોસ ને એ બધું, પણ એ બધા જે એડવાન્સ સિમ્પટમ્સ છે પાછળથી, એટલે લેટર સ્ટેજ ઓફ લાઈફમાં, યંગ, તમે વેરી રેર ટુ ફાઇન્ડ પાર્કિન્સન્સ ઇન અ વેરી યંગ, સ્પેશિયલી અંડર 50, બહુ રેર સિવિયર પાર્કિન્સન્સ. થઈ શકે, ઇટ્સ નોટ ટોટલી ઇમ્પોસિબલ, પણ રેર.
તમે તો મેડિસિન ફિલ્ડના કહેવા હોય એટલે તમને કદાચ એ ઝડપથી જાણ થઈ, પણ કોઈ સામાન્ય વ્યક્તિને એ કઈ રીતે ખબર પડે કે ના આની હવે નોંધ લેવી જોઈએ?
અમે જે મેડિસિનમાં કહીએ એઝ અ ડોક્ટર કે સડનલી કોઈ નવી વસ્તુ તમને થાય તો એ ઇગ્નોર ના કરવી. દાખલા તરીકે નોર્મલ રૂટીન લાઈફમાં એક માણસને કોઈ દિવસ ધ્રુજારી થઈ જ ન હોય અને ઓલ ઓફ અ સડન ધ્રુજારી થવા માંડે કાંઈ કારણ વગર, તો એને આપણે થાક લાગ્યો હશે, આ તે, ઇટ વેરી કોમન, ડોક્ટર પાસે શું જાઉં, આ તો કંઈ, ધીસ ઇઝ નોટ સમથિંગ, આમાં કંઈ બહુ નહીં હોય, મટી જશે, પણ એ ન કરવું, બીકોઝ ઇટ કુડ બી અ સિમ્પટમ ઓફ પાર્કિન્સન્સ. થોડું અઘરું થઈ જાય છે કારણ કે મેની ઓફ ધી સિમ્પટમ્સ એઝ આઈ સેડ કે એ કાંઈ એનું કાંઈ ન બી હોઈ શકે રીઝન, ઇટ કુડ બી નોન સ્પેસિફિક. પણ ચાલવામાં સડનલી તમે જકડાઈ જાઓ છો કે ચાલતા ચાલતા એવરીથિંગ ઇઝ ફાઇન અને ઓલ ઓફ અ સડન તમારા મસલ સ્ટીફ થઈ ગયા, એવું જો રિપીટેડલી થતું હોય અને બોલવામાં ઘણાને તકલીફ થાય અને મેમરી લોસ, આ બધા સિમ્પટમ્સ જો રિપીટેડલી થતા હોય તો એને ઇગ્નોર ન કરવા અને ડોક્ટરને બતાવ્યા. હું
કોઈ પ્રિવેન્ટિવ સ્ટેપ સજેસ્ટ કરી શકો તમે?
પાર્કિન્સન્સ ડિઝીઝ માટે પ્રિવેન્શન તો કાંઈ છે નહીં, બીકોઝ પાર્કિન્સન્સ ડિઝીઝ યુઝ્યુઅલી થોડું ઇઝ અ હેરિડિટરી ડિઝીઝ, એટલે ફેમિલીમાં રન થતું હોય છે, કોકને ફેમિલીમાં હોય તો થઈ શકે નેક્સ્ટ જનરેશનને. પણ અર્લી ડાયગ્નોસિસ પાર્કિન્સન્સ છે એ નક્કી થઈ જાય જલ્દી અને એની દવા જેટલી જલ્દી ચાલુ કરો એટલું એનું પ્રોગ્રેશન, એને આગળ વધતા આપણે રોકી શકીએ. દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે પાર્કિન્સન્સ ડિઝીઝ લોકો વર્ષો સુધી જીવે છે, અમુકને બહુ સિવિયર અફેક્ટ કરે છે અને અમુકને એટલું નથી કરતું. પણ જનરલી જે અમે જોઈએ છે કે જે લોકોનું ડાયગ્નોસિસ ડિલે થયું હોય એ લોકોને જ્યારે ખબર પડે ને દવા ચાલુ કરે ત્યારે ઓલરેડી ઘણું એડવાન્સ થઈ ગયું હોય છે, પછી એને કંટ્રોલમાં લઈ આવવું જરા અઘરું પડે છે. વેર ઇઝ જો જલ્દી વહેલું ડાયગ્નોઝ થાય તો એન ટ્રીટમેન્ટ ઇઝ વેરી ગુડ. જે આપણે ઘણી એવી દવાઓ અવેલેબલ છે અને એક બે જાતની અલગ ટ્રીટમેન્ટ છે કે જો કોકને એક ન સૂટ થાય દવા તો બીજી અપાય અને એનાથી કંટ્રોલ આવી જાય. એટલે કે માણસની લાઇફસ્ટાઈલ જે હોય એમાં એને કાંઈ ફેરફાર બહુ ન કરવો પડે. પણ જો તમે રાહ પછી ઇગ્નોર કરો અને જો મોડેથી ડાયગ્નોઝ થાય તો ઇટ ટેક્સ લોંગર ટુ કંટ્રોલ.
વેરી ટ્રુ. ડૉક્ટર હેમલ, પાર્કિન્સન્સ વિશે આટલી સરળ રીતે અમને બધાને સમજણ આપવા માટે અને ખાસ કરીને એના લક્ષણો શું છે, એની કાળજી કઈ રીતે લેવી, કઈ રીતે વહેલું ડૉક્ટર પાસે પહોંચી જવું, એ બધી માહિતી આટલી સરસ રીતે આપવા માટે આપનો ફરીથી એકવાર SBSના તમામ શ્રોતાઓ વતીથી હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ વેરી મચ ટુ.